9, 10, 11 અને 12 ઉપર સ્વર્ણભરીમાં પ્રવચન વચનામૃત ઉપરના સંત પ્રવચન નંબર 3.
નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયુર્યાન, નમો લોહે સૌ ઉજ્જાયાન, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ.
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, લોકો એમ કહે ને, તેમ આત્મામાં ડગલે ને પગલે કે પર્યાય પર્યાય પુરુષાર્થ જોઈએ. આત્મા તરફ ભગવાનો પર્યાય પર્યાય પુરુષાર્થ જોઈએ. ભરતર્ક જે પુરુષાર્થ ભરેલો છે એ તો અનાદિ છે. હવે પોતાના સ્વભાવ સન્મુખ પર્યાય પર્યાય પુરુષાર્થ ની ગતિ રાગ થી ભેદ જ્ઞાન કરવામાં હોય છે. રાગ થી ભેદ જ્ઞાન થયું તથા પણ પર્યાય પર્યાય સ્વસન્મુખ નો પુરુષાર્થ હોય છે. આવી વાત છે. પર્યાય પર્યાય પુરુષાર્થ જ જોઈએ. નિયત કામ જે સ્વભાવ છે તેની રૂચિ થઈ તો રૂચિ અનુયાયી વીર્ય પુરુષાર્થ કામ કયા કરે. અંતર્મુખ વીર્ય વયા કરે એવો પુરુષાર્થ હોય જ. પુરુષાર્થ વગર એક પણ પદ પર્યાય પ્રગતિ નથી. વીર્ય ગુણ વિના એક પણ પર્યાય પ્રગટ થતી નથી. એટલે રૂચિથી માંડીને ઠેર કેવો જ્ઞાન જોયું. રૂચિ સ્વરૂપની શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન જ્ઞાન પિંડ એની રૂચિથી માંડીને કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જોઈએ છે. અંતર તત્વનું વલણ એમનો પુરુષાર્થ. સ્વભાવની રૂચિથી માંડીને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ જોઈએ. જયારે કે કોઈ કેમ કે પુરુષાર્થ કરશે તો આડી હોય પર્યાય તો થતી નથી. પુરુષાર્થ જોઈએ છે એટલે શું ક્રમબદ્ધ તો થાય છે, પણ ક્રમબદ્ધમાં અકર્તાનો પુરુષાર્થ છે. અકર્તાનો પુરુષાર્થ નાસ્તિથી છે. અતિથી જ્ઞાતાનો પુરુષાર્થ છે. બરાબર જાણું. ક્રમબદ્ધમાં જે સમય જે દ્રવ્યની પર્યાય થાય તે થાય તે ક્રમબદ્ધમાં અકર્તા અકર્તા પણ આનો પરી પુરુષાર્થ છે. એને અર્થથી જ્ઞાતાનો પુરુષાર્થ છે. અકર્તા એટલે કર્મું નથી કે આ કરું એવું નથી, એ તે જ્ઞાતા પણ આનો પુરુષાર્થ છે. આવી વાત છે. કેવ જ્ઞાન સુધી પુરુષાર્થ જોઈએ છે. જાણનાર 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 જાગ્યો જાણનાર જાણનાર પણ પુરુષાર્થ કરે છે. તો ઉદ્દય હોય નહીં જાણે, નિદ્રા થાય નહીં જાણે, બંધ થાય નહીં જાણે, મોક્ષ થાય નહીં જાણે. એ તો જ્ઞાતાનો પુરુષાર્થ ત્યાં ભર્યા પછી છે. પછી પોતે બેને જઈને કહે અત્યારે જે વાણી નીકળે છે અને ઘણા જેવો તૈયાર થઈ ગયા છે
બરાબર,
સમજવા માટે સાંભળવા માટે લાખો માણસો થઈ ગયા છે. અને વાણીનો યોગ તો યોગ ઓમકાર ને લઈને જે આવે છે
બરાબર,
એ રીતે શુદ્ધની ધારા એવી છે લોકોને અસર કરે છે. સાંભળ્યા જ કરીએ એ તો પોતાને બેન ની વિનયની વાત છે,
એકદમ સત્ય વચન.
સાંભળ્યા જ કરીએ એમ મુક્તિ નો માર્ગ, મુક્તિ નો મારો પ્રકાશ
બરાબર બરાબર
ને સ્પષ્ટ કર્યો છે. એ રીતે શુદ્ધની ઉગાર નો ભાવ છે એમ પોતાનો વિનય જાહેર કરે છે
બરાબર.
બેન પોતે પોતાનો વિનય જાહેર કરે છે
બરાબર.
હવે આવી છે નવમું, પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય. ચૈતન અમૃત નો સાગર પ્રભુ અંદર એનું તરફની રૂચિ વળે એટલે પુરુષાર્થ ની કળ સૂજી જાય. જેનો પુરુષાર્થ પોતાના હાથમાં આવ્યો, શુદ્ધ ચૈતન સ્વરૂપ એવું જેને પોષણ થયું, એને રૂચિની પુરુષાર્થની કળાની કળા થઈ. આત્માના સ્વભાવ તરફ જ એનો પુરુષાર્થ રહ્યો છે, એની કળ છે. કળા એટલે એ જાતની દશા થઈ ગયા. તમારો છોકરાને પ્રેમ છો, તમારો મોટા કરતા ને પ્રેમ છે, તમારા બધાને કેવી રીતે સાંભળ જોઈ પ્રેમથી સાંભળ વાંચે ધ્યાન કરવા છે. કરવાનું તો આ છે બાપુ, એ તો ભેગું હોય છે, નીચે હોય છે, પણ હા અહીંયા એ હા સમજવાનો અંદર પ્રયત્ન જઈએ. હું તો જ્ઞાન સ્વરૂપ જ છું, જ્ઞાન શું કરે, જ્ઞાન કરે શું, રાગ કરે જ્ઞાનમાં, રાગ કરે જ્ઞાનમાં ક્યાંથી આવે
બરાબર.
જ્ઞાન તો જ્ઞાન કરે
શું કરે,
એવી પુરુષાર્થની ક સુધી જાય. ક એટલી દશા અંદર તરફનું, અંદર તો માર્ગની મૂંઝવણ ટળી જાય. અંતરમાં પુરુષાર્થની કળા જાગી જાય અને સૂજી જાય, કળાની સૂજ પડી જાય. સૂજ પડે એટલે અંતરમુખ થવાની સૂજ પડે અંદર, એટલે બધી મૂંઝવણ છોડી જાય. ઘણી સાદી ભાષા, સ્વરૂપ જે છે એનું અસ્તિત્વ ધ્રુવમાં અનંત શાંતિ ને અનંત આનંદ, એમ જો સૂજ પડી જાય તો પુરુષાર્થ ની કળા આચરી જાય
બરાબર.
એના તરફ થયા જ કરે છે. એકદમ માથા છે, જેનો પ્રેમ હોય ત્યાં પુરસાદ ધર્યા વિના રે નહી, એ કળા. પછી કળે કમાય, અંતર સન્મુખ ની કળા થાય, તે કળે કમાય, શુદ્ધિ વધે. જેમ ધન ધન ને કમાવે, જ કાઢી નાખો, જ છે નથી નવા મંદ, ધન ધન ને કમાવે એક તો પૈસા હોય પૈસા ને લઈને વધે, પૈસા વધે ત્યાં કેમ બુદ્ધિ નું કામ કઈ નથી. ત્યાં વાદો અલગ થયા પૈસા પૈસા ની હરા જાય એમાં પેદાશ ને ધન ધન ને ગમે ધન રવે તો ઠલવા થાય. એ લક્ષ્મી ના ઢગલા હોય પચી પચાસ લાખ તો એને બે પાંચ લાખ ના ઢગલા પેદા થયા જ કરે. ધન રવે તો ઢગલા થાય એમ કે આપણે, પંડ રવે તો પેટ ભરાય. સમજાય કે છે કે નહીં? પંડ પંડ હવે બહુ તો સહી હવે તો પેટ ભરાય. પણ પૈસા જી કે મળે એમ કે પંડ હવે ભાઈ વાત છે એમ. ધન રવે તો ઢગલા થાય, પંડ રવે તો પેટ ભરાય. બીજી છે ત્રણ ભાઈ નોકર ને ગુમાસા રડે તો અમુક સ્થિતિ ઉભી થાય, ધન રડે તો ઢગલા થાય. આ તો ઉત્તર સાતમા માં હા હા તેમ આત્મામાં આત્મા માં આત્મા મહાપ્રભુ જેને નજરમાં દ્રષ્ટિમાં આવ્યું સર્વોત્કૃષ્ટ પરમાત્મા ભગવાન સ્વરૂપ એનો સમય સારમાં એ છે. મૂળ ખરેખર તો પોતાનું છો વ્યવહાર નાખ્યો છે ભલે પ્રગટ કરીને, ખરેખર તો પોતે જ દુષુર ચૈતન સમય સાર એને નમે છે. ચડી જાય ત્યાં પછી પૂર્વક પરમાત્મ દશાની માગણી છે અને પરમાત્મ દશા દશી એની માગણી છે, થાય છે એના ભક્તિ છે, બરાબર છે એની ભક્તિ વંદન છે. આ પણ એ કે છે અંદરમાં આત્મામાં પુરુષાર્થ કરવાની કહેવા આવી ગઈ. પરની મીઠાશ ગઈ અંદરમાંથી, પુણ્યની પાપની પર્યાયની પુણ્યના ફળની સામગ્રીની એની મીઠાશ ગઈ અને સ્વરૂપની મીઠાશ થઈ. આત્મામાં પુરુષાર્થ કરવાની ખબર આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય. એટલે શું અંતર પુરુષાર્થ એકદમ કામ કરે તો અંતર આનંદ અને આનંદની ઉગ્રતા વધી જાય. ધન રહે તો ઢગલા થાય એટલે કે જાગૃતિ દશા જે થઈ છે એ ઉગ્ર વધી જાય તો આનંદના ઢગલા દેખાય. અતિન્દ્રિય આનંદના ધન રવે તો ઢગલા થાય. આ સ્વરૂપનું ધન જેને દ્રષ્ટિને રૂચિમાં આવ્યું છે એને કોઈ વાર અંતર્મુખમાં એકદમ પુરુષાર્થ સ્વાભાવિક અંદર સહસા જાગ્રત દિશા જામી જાય તો ઝઘડા થાય. અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ની ધારા બરાબર વધી જાય. અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે અંતર્મુખની જે રૂચિ છે ને પ્રેમન છે એટલું એટલું પણ રહે. સ્વભાવ સન્મુખ છે પુરુષાર્થ તો એટલો એ રહે અને કોઈ વાર ઉગ્ર થઈને ઢગલા પણ થાય. બરાબર બે વાત છે. એકદમ અંદરમાં ઉગ્રતા જાય, સાહસિક પુરુષાર્થ એકદમ સગવડ. બાકી સહજપણે પ્રગમન છે શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિનું, તે પ્રમાણે એને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. હા, તો અંદરની વાતું છે, બહારની આજે કાંઈ સંબંધ નહીં. હા, હવે દસમું વાત શું છે કે જેને રાગની એકતા તૂટી છે, વિભક્ત અને સ્વભાવની એકતા થઈ છે, તો સ્વભાવ જ જણાય છે દ્રષ્ટિમાં. શુદ્ધ ચૈતન ભગવાન, શુદ્ધ ચૈતન ભગવાન એ જ દ્રષ્ટિનો વિષય છે, તેથી તે જણાય છે.
બરાબર,
એમાં અશુદ્ધતા કઈ છે એ વિષય નથી. અશુદ્ધતા આદિ છે એનું જ્ઞાન હોય, પણ આશ્રય એનો ન હોય. એથી પવિત્ર ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન અપરિમિત આનંદાદી શક્તિઓનું દોહ એ જ્યાં નજરમાં પ્રતીતિમાં જ્ઞાનની પર્યાયમાં નહીં થઈને જણાણું, એ જ અસ્તિત્વ જણાયું. એ જ અસ્તિત્વને જોનાર ધર્મી અમે બધાને સીધપણે દેખીએ છીએ.
બરાબર,
અમે સીધપણે છીએ એમ જે દેખવું, સ્વરૂપ શુદ્ધ છે એ સીધપણે પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં વસ્તુ તો સિદ્ધ જ છે, શુદ્ધ છે. ટીકાવ એ ટીકાવ શુદ્ધને સીધપણે જ્યાં જોયું, આવી ચીજ બધાની છે, બધા ભગવાન. અમે બધાને સીધપણે જ દેખીએ છીએ, અમે આત્માને સીધપણે જોયો જાણ્યો, એથી તે વસ્તુ સિદ્ધ સ્વરૂપી છે, તે જ આત્મા છે એમ જોનાર બીજાના આત્માને પણ સીધપણે જોવે છે. એની દશાના પુનપાપ છે તો વિકારમાં જાય છે, એ કે આત્મામાં જતા આવતા નથી. અમે તે તો બધાને ચૈતન જ દેખી રહ્યા છીએ. જ્યાં સમ્યક દર્શન, સત્યના દર્શન થયા, પૂરણ સત્ય, પૂરણ અસ્તિત્વ, ભૂતાર્થ સત્યાર્થ વસ્તુ ના અનુભવ થયો, એ છે એમ થયું, તો એવી જ રીતે બધા આત્મા એવા છે. પર્યાય બુદ્ધિ ગઈ એ બીજાની પર્યાય બુદ્ધિ તે દેખતો નથી, બીજાને પણ દ્રવ્ય બુદ્ધિથી દેખે. આવી વાત છે, આ તો કરું આ કરું આ કરું બતાઈ ગયું, તો એ કરવું જેનામાં છે જ નહીં, એ તો વિનાયક નું પિંડ પ્રવું. રાગના અને ઉદયના ભાવનો અકર્તા સ્વભાવ સ્વરૂપ, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ, તે પોતાની ચીજને એવી જોઈ અનુભવી, તો એવા બધાના આત્માઓ છે એમ દેખે. હા, વચન જ દેખી રહ્યા છે. એનો અર્થ ભૂતિ ચૈતન જ છે એવો અનુભવ થયો. ચૈતન જ્ઞાન મુક્તિ જ્ઞાન સ્વરૂપ જ્ઞાનના પ્રકાશનો પૂર્વ એ જ્યાં અનુભવમાં આવ્યું તો એ હું છું આત્મા એવા જ બધા આત્મા એવા છે. વસ્તુ વસ્તુ દ્રષ્ટિ એવા છે. સર્વ જીવ છે સિદ્ધ શું હે દ્રષ્ટિ ગઈ ને દર્દ દ્રષ્ટિ થઈ એ બીજાને પણ દર્દ દ્રષ્ટિ એવો જોવે છે. દરિયાનું જ્ઞાન કરે પણ આદરણીય માં તો દરેક દ્રષ્ટિ જ એને આદરણીય છે. એ રીતેથી આત્મા પણ આદરણીય ગણ્યો છે સાધર્મી તરીકે. શુદ્ધ આત્મા તે આદરણીય છે. પોતાનો શુદ્ધ આત્મા આદરણીય છે એમ બધાના શુદ્ધ આત્મા સાધનની તરીકે આદરણીય છે. પર્યાય બુદ્ધિ ગઈ ત્યાં પર્યાયનો આશ્રય લેતો નથી. એ તે બીજાની પર્યાયને પણ ગમતો નથી. આવી વાતો લોકોને બધું લાગે જ્ઞાત્વની વાત સાંભળતા સ્વામીજી નું પરિચય થયો સાંભળતા મારી આમ લીધું છે કે મારી રુચિ અધ્યાત્મમાં બળવતી થઈ એમ લીધું. પહેલી પ્રસ્તાવનામાં મળે છે ત્રણ દશકાથી એમ કે અધ્યાત્મ પ્રવર્તન ફોન કરતી છે અને મેં પણ નજીકમાં જાણીને મને પણ મારી રુચિ અધ્યાત્મની બળવતી થઈ એમ લખી છું. પહેલી વાત એ કે ક્રમબદ્ધ જો વાત ન બેસે તો એનો અકર્તાપણ થાય નહીં. અકર્તાપણ થાય ને તો જ્ઞાતાપણાનો સ્વભાવ વસ્તુ છે. દ્રષ્ટિનો વિષય તે જ્ઞાતા છે. એનો અર્થ થયો કે ક્રમબદ્ધ છે એને જાણે છે કરતા નથી એ વાત નથી બેસતી તેની. પણ હવે આ ભાઈએ મળી જરા સમજે કબૂલ છે ભાઈ મારે તો આ છે જયારે કબૂલ કરો મારે આ છે ભલે આકરો લાગે. અહીં તો કે છે પૂરતી શુદ્ધ ચૈતન ઘન અસ્થિપણે હતો એને જે રાગને પુણ્યને મારા માનીને નાસ્તિપણે માન્યો છો એને રાગને પુણ્યું નહીં હું તો પૂર્ણ આનંદ છું એમ જાણ્યું ને માન્યું એ અસ્થિથી પોતાની દ્રષ્ટિ થઈ એવો બધા આંખો એવા અસ્થિપણે છે. કોઈને એમ રાજવિશ્વાળા બેસતા જ નથી. વસ્તુ દ્રષ્ટિ દરિયાઈથી છે તો જાણવા લાયક છે આદરવા લાયક. એ તો રતનચંદ ભાઈ કહેતા કલકત્તા વાળા રતનલાલ જંગવા આ પુસ્તકમાં આમ વાંચીને મુનિરાજોમાં પણ વિરોધ થશે. કારણ કે મુનિનું એવું સ્વરૂપ સિદ્ધ કર્યું છે અસ્થિર છે કે મામુ મુનિ આવા હોય બાપા ભાઈ પક્ષ નહીં ક્યાં નથી. આત્માના આનંદમાં લીન હોય છે. આત્માના આનંદમાં મુનિઓ તો લીન હોય છે. બહાર આવી જાય કોઈ શુદ્ધ ચિંતનનું વિકલ્પ ને પાછો અંદરમાં રહ્યા જાય છે, એવી એની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ એ છે. અહીંયા તો હજી ચોથા ગુણસ્થાનથી વાત લીધી, મુનિની તો વાત શું કરવી. સાચા સંત જેનો વિનાયક વેશ છે, વિનાયક વેશ છે, જેનો સમૃદ્ધા મોક્ષે પણ વેશ નથી. પૂરણ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ એ વિનાયકપણાનું હોવાપણું શુદ્ધ પવિત્ર આંખો આનંદનો પિંડ પિંડ ને કંદ એ જે વસ્તુ છે એમ જેણે અંતરથી જોયું તો બીજાના જીવને પણ એ રીતે જોવે છે. વસ્તુ દ્રષ્ટિએ પર્યાયથી તો જેમ છે એમ જાણે જો જાણવા માટે કોઈને એને રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. જવાબ વસ્તુ છે તે રાગ દ્વેષ વાળ છે ક્યાં? હા, સર્વોત્કૃષ્ટ પ્રભુ ત્યાં કેતા સાથે મુંબઈમાં ઠાકર્ષણ હે ઠાકોરભાઈ ઠાકોર એમ કેતા ઓહો જગતમાં સર્વોત્કૃષ્ટ આત્મા હોય તો પ્રભુ આ સર્વોત્કૃષ્ટ એક જ છે. સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા એક જ છે. વસ્તુ સ્થિતિ વસ્તુ છે ને, વસ્તુ છે તેમાં અનંત હશે નહીં. જેમ વસ્તુ ટીકાળ છે તેમ તેની શક્તિઓને સ્વભાવ ગુણ ટીકાળ છે. ટીકાળ છે એવું જે ભાગ ભાન અનુભવ થયો તો આ તો વસ્તુ શું પવિત્ર છે એમ બધા આત્માઓ પવિત્ર છે. ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય પણ જેને ચૈતન્ય આત્મા ઉગ્યો છે, જોયું ચૈતન્ય આત્મા ઉગ્યો છે એટલો પીડ્યો છે એમ નહી.
બરાબર.
હા હા હા, ચૈતન્ય આત્મા શક્તિ રૂપે તો સ્વભાવ તો દેખાડ છે પણ ઉઘડ્યો છે તે વ્યક્તિમાં વ્યક્તમાં એનું ભાન થઈ ગયું છે. વર્તમાન સમ્યક દર્શન જ્ઞાનમાં વ્યક્તમાં એનું ભાન થઈ છે કે ઓહો આત્મા નહોતો એ આત્મા થયો એવું શ્રદ્ધા મારી.
બરાબર.
સર્વજ્ઞ નહોતો એ શ્રદ્ધા એ સર્વજ્ઞ માન્યું જાણ્યો હતા તો સર્વજ્ઞ સ્વરૂપ જ છે. આ તો ભાઈ અંતરના કામ છે, આત્માત્મના કામ બાબત છે. વ્યવહારમાં ઝઘડા કરે ઉભા શું થી થાય એને સાધન છે ને ઠીકણું છે ને ઠીકણું છે. જેને ચૈતન એટલે ચૈતન એટલે આત્મા એમ ચૈતન સ્વભાવે જાણક સ્વભાવે જાણક દેખન પ્રકાશ સ્વરૂપ આત્મા ઉઘડો છે એટલે પર્યાયમાં અનુભવાનો છે. પર્યાયમાં એનો અનુભવ થયો છે તેને બધું ચૈતન્યમય જ ભાષે છે. આ પુસ્તક તો એવું નીકળ્યું છે બાર કુદરતે મધ્યસ્થજી જે રહેશે મધ્યસ્થ તો એને વસ્તુ સ્થિતિતા છે.
બરાબર.
મને વ્યવહાર આવે આવે છે, હોય છે, હોય છે, પણ એ બધું ન્યાય છે. ત્યાં એનું પ્રતિકા કરે છે કે દેવગુરુ શાસ્ત્ર પણ એ તો છોકરાઓ દેવગુરુ શાસ્ત્ર ને એ માનીને પૂજાય નહીં કરે. અરે પૂર્વ એને છોડીને પાપ કરે, એને પાપ કરે એના છોડીને એ કહેવાનું એમાં છે? ભક્ત એની રૂચે છોડીને કે ભાઈ ધર્મ નથી, આવે ખરા ભાવ હોય અશુભ થી બચવા માટે, અસ્થાન થી છૂટવા માટે શુભા હો, પણ એ પોતે ધર્મ નથી અને ધર્મ નું કારણ નથી. હોય ખરો હો, જ્યાં સુધી પૂર્ણ વિતરાજ ન હોય એવી ચૈતન દ્રષ્ટિવંત ને પણ વ્યવહાર આવે, પણ એ તરીકે છે, એ તરીકે જ્ઞેય છે, અને ભગવાન ઉપાધિ તરીકે જ્ઞેય છે. બે ફેર છે એટલો. હા 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 હા, ગઢડાનું કામે નથી બાપાને ક્યાં. અને વાદ વિવાદ કરે છે એમ ધર્મ કીધું ભાઈ કુંકુંદાચાર્ય કહી એમ સ્વને પરિણારી વાદ વિવાદ કરીશ નહીં ભાઈ, નિયમ સાર કુંકુંદાચાર્ય નાન બુદ્ધિ જેમ કુળ માણસ ને લક્ષ્મી મળે અને દેશમાં આવીને ઝુંડેરા ન ફેરવે કે એમને કરોડપતિ છે, હું કરોડ રૂપિયા લઈને આવ્યો છું. એકલો એકલો હા એમ આત્મનું જ્ઞાન જેને થયું છે એ વાદ વિવાદમાં ન ચડે, કારણ કે વાદ વિવાદ એ પાર નહીં પડે. હે એનું વાત શું કામ છે એને, પણ પગે લગ્ન કે કામ શું છે એને, એ પગે લાગે એમાં આને લાભ શું, એનું એને જાણે કે જાણે ક્યાં તો એ તો કુન છે. પણ બીજો પગે લાગે એને આદર કરે એમાં તને લાભ શું, તારા એમાં તારા તારા તને હિત શું, એ તો એને શું ભાવ હોય તો એ કોણ ભાવે. આવી સ્થિતિ છે. ચૈતન્ય આત્મા ઉભરો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. ચૈતન્યના પ્રકાશનો પૂંજ પ્રભુ, બધા ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. બીજી ચીજો છે એ તો ફક્ત ભીન તરીકે જ્ઞેય છે, એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ તો જ્ઞાનમય ચૈતન્યમય આત્મા છે. દસ અગિયાર મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્તર માર્ગનો આગ્રહ ન હોય, એટલે શું કે સ્વરૂપમાં ઠરવું છે એ જ મૂળ તો ઉત્સવ માર્ગ છે. પણ ન ઠરી શકાય તો આગ્રહ કરીને વિકર શુભ આવે એ ન જ આવે એવો આગ્રહ કરે એમ ન હોય. સ્વરૂપમાં ઠરી શકતો નથી એટલે અપવાદ માર્ગ આવ્યા વિના રહે નહીં. ઉત્સર્ગનો એકલો આગ્રહ કરીને અપવાદ ન લાવે તો અટશે. છે અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો, પાછો અપવાદ માર્ગનો પણ રાગ આવ્યો અપવાદ એનો આગ્રહ નહીં કે આ જ છે એ બરાબર છે એમ નહીં. એને જામું છે તો ઉત્સર્ગમાં, પણ ઠરી શકતો નથી અંદરમાં, શુદ્ધ ઉપયોગમાં રહી શકતો નથી. તેથી અપવાદ રાગ શુભ આવ્યા વિના રહેતો નથી. પણ છતાં ઉત્સર્ગનો આગ્રહ નથી, અપવાદનો આગ્રહ નથી. જે જે કાળે જે પ્રકાર ઉપવાદ આવે તે જાણે ઉત્સર્ગમાં જાય શું ઉપયોગમાં રમે. માન ગાવું છે વિશેષ મુમુક્ષુઓને, ધર્મની પીપાસા વાળાઓને કે ધર્મીને, અપવાદ એટલે રાગ ભાગ શુદ્ધ આવે એનો આગ્રહ ન હોય કે આ જ હોય તો ઠીક છે, આવે નબળાઈ કમજોરીને લઈને આવે. અને ઉત્તર માર્ગનો આગ્રહ એ અંદર ઉપયોગમાં થવું એ ચીજ છે, અને રાગમાં આવવું જ નથી શુભમાં એવો પણ આગ્રહ ન હોય. શરી શકતો નથી, ભાન છે, શુદ્ધ ચૈતન્ય છું, આનંદ છું, પણ ઉપયોગ એમાં ઠરી શકતો નથી. તો આગ્રહ ન કરવો જોઈએ કે રાગ હવે રાગ શુદ્ધ લાવવો નહીં, શું આવે તો ઠીક નથી, અને આમાં હું ભ્રષ્ટ થઈ જઉં છું એમ આગ્રહ ન કરવો. સર્વ શુદ્ધ અધિકાર છે ને, સર્વ સંસાર ઉત્સર્ગ લખવા ગાથા છે. હા, એની એ વાત છે, શરણાને યોગની વ્યાખ્યા છે ને, એ સત્ય. હા છે, પણ આ તો માર્ગ થયેલા ની વાત છે. શુદ્ધ ચૈતન વસ્તુની સમ્યક દર્શન થયું છે, જ્ઞાન થયું છે, શુદ્ધ ઉપયોગ પણ અંદર થાય છે. પણ જો શુદ્ધ ઉપયોગ ન થાય તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ, શુભ અક્ષર શુભ અક્ષરમાં ભ્રષ્ટ થઈ જઈશ એમ આગ્રહ નથી. અપવાદ આવે, અપવાદ છે પણ એ અપવાદ આવ્યો એટલે શુદ્ધથી ભ્રષ્ટ થઈ ગયો એમ ન જાણે, અને શુદ્ધમાં ન રહી શકે તો અપવાદ આવ્યા વિના રહે નહીં એમ પણ એ જાણે, અને અપવાદ આવ્યો છતાં ઉત્સર્ગમાં જવાની ભાવના તો તે કાળે હોય. અપવાદમાં રહેવું એવો આગ્રહ એને ન હોય. અરે આવી વાત છે, આવી વાત. સર્વ શુદ્ધ આવે છે, રોતન સાથે અપવાદ માર્ગ નો કે ઉત્તર માર્ગ નો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધારે એ માર્ગને ગ્રહણ કરે, સ્વરૂપમાં ઠરી શકે તો ઉત્સર્ગમાં જાય, ન થઈ શકે તો શુભમાં આવે. નથી જાણે કે બંધનું કારણ છે, પણ એ અપવાદ આવ્યા વિના રહે. છતાં એ અપવાદ ઉત્સર્ગનું કારણ છે એમ નથી. અપવાદ આવ્યો છે શું માટે શુદ્ધ ઉપયોગ થશે હવે એને લઈને એમ નથી. હવે આવી વાતો નું ક્યાં વાદ વિવાદ, ક્યાં બાપુ વસ્તુ સ્થિતિ એમ કે છે. શરણાન યોગ નો અધિકાર માં એકલો ઉત્સર્ગમાં જ આવું રહેવું, કારણ કે સાધક છે ત્યાં બાધક કોણ આવ્યા વિના રહે નહીં. સિદ્ધ સર્વજ્ઞ થયો એને હવે બાધક કોણ નથી, સિદ્ધ થઈ ગયો. સાધક છે, શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિ છે, શુદ્ધ ઉપયોગ થયો છે, છતાં શુદ્ધ ઉપયોગમાં રહી શકે નહીં, અને જોર કરવા જાય કે આમાં રહું તેમ થઈ શકશે નહીં, તો એને શુભ રાગમાં આવ્યા વિના છૂટ્યો નથી. એથી એમ ન માને કે અપવાદ કીધો, અપવાદ એટલે નિંદની વસ્તુ છે એમ કીધું ને. આવે તો આવે, એક અંદર માં જ મારે રહેવું છે એમ એકાંત આગ્રહ કરવા જાય તો ભ્રષ્ટ થઈ જશે. એમ સુખમાં આવીને ત્યાં જ મારે રહેવું છે, એકાણ આગળ કરશે તો વ્રત છે. ઘણી માગણી હતી કે આ વાંચો, કેટલા મહિના થયો પણ કીધું હવે હું ના હાથમાં જાય, પણ હજી હિન્દી ગ્રહણ હાથમાં આવ્યું નથી. આ તો કહ્યું તું ઘણું મેં પહેલે બે એને હવા પણ મહિના થઈ જાય તો હજી બધાને હિન્દી હાથ આવ્યું નથી. હે છપાણા છે, એટલો વખત થઈ ગયો, બહુ ફેરફાર થઈ ગયો. એટલું કહ્યું હું ઓછા પહેલા કહ્યું બહાર નીકળતા, જો કે બહારમાં બધે ક્યાંય ક્યાંય વિરોધ નહીં, ભલે આવે નહીં કોઈ કદાચ, પણ વિરોધ નું નામ નહીં. તો બે ગામમાં શું કહેવાય તમારું પુરાવાડા, ત્યાં કદાચ 40 ઘર હતા, 20 પણ કદાચ કઈ શાંત. અને ઉદયપુર એમાં ઘણા ઘર આમાના જરા પંચીઓ 20 પંચીઓ કોઈ વિરોધ નહીં, ભલે આવે નહીં એનું કઈ. પણ આ પુસ્તક જો હાથમાં કીધું ગયું હતો અમને, જે આત્મધર્મ વધારે એને તો એના ખ્યાલમાં વાત રહ્યા કઈ કઈ છે મારી વાત આ બહુ ડાયરું નથી. હવા 3-3 મહિના તો બહાર થયા તો એની બહાર પુસ્તક પંડિતજીને બેને પૂછ્યું તો આવ્યું નથી આજે હિન્દી. હે બાઇન્ડિંગમાં પણ કેટલો વખત માણસ વધારવા જોઈએ, થોડુંક એમ કરીને કરવું જોઈએ. આવું કામ કોઈ બી કીધું નથી, આટલા 20 લાખ પુસ્તક કર્યા એમાં, તો આ પુસ્તક ને માટે કીધું તેમાં નીકળું આવું પડે. કોઈ 3-4 મહિના મેં ક્યાંય જરૂર નહીં. હવે લોકો વાંચશે તો જરૂર જશે, વાંચશે ને તો જરી મોડા પડી છે મારી વાતો, ભાઈ હારી લાગે સાથે. બહુ આગ્રહ છે પણ જરી ઢીલો પડી જશે એવી વાત છે. નરમ પડી ગયા સાંભળી વાત. આપણે તો મધ્યસ્થી કેવું છે, કોઈ વ્યક્તિગત કે તત્વાસ તત્વાસ આ તો સર્વજ્ઞની આ વાણી છે, આ કઈ ઘરની વાણી નથી, સર્વજ્ઞ અનુસારની કથન છે આ તો. એમાં પક્ષપાત ને અવકાશ જ ક્યાં છે ત્યાં. જેથી અહીં કહ્યું ને કે અપવાદ આવે અંતધર્મી જીવને, મુનિને પણ, મુનિ છઠ્ઠે ગુણસ્થાને હોય ને ત્યાં 7માં જવા માગે અને ન આવે એકદમ તો આગ્રહ ન કરે, છઠ્ઠા આવશે હાથમાં એને તો અંતર્મુખ પછી તરફ છઠ્ઠે હાથ મેં છઠ્ઠે હાથ મેં તો મુનિ ઝૂલતા જો હાચા હાચા મુનિ ને તો છઠ્ઠું હાથું હોય તું સદાય, છતાં એનો આગ્રહ એને એકદમ ન હોય કે છઠ્ઠામાં ન જ આવું એવો આગ્રહ ન હોય. વિકલ્પ આવ્યા એની અપવાદ મારે છે, છતાં જે છે એ પણ આવ્યા વિના રહે નહીં. પરવર્તન સારમાં નથી, 300 વાતમાં શું રાગ આવે છે પણ એ છે, આવે છે ને પરવર્તન સાર આવે છે, હોય છે ને અંતર ઠરી શકે નહીં. વિતરાગ ક્યાં છે કેવળી નથી કે ઠરી શકે, સાધગી છે. તો આત્મા અંતર્મૂર્તમાં આવે અપ્રમદ દશાર આનંદ, જેને વિકલ્પની પણ ખબર નથી કે વિકલ્પ છે નહીં, બુદ્ધિપૂર્વક જરી રહ્યો છે છે ની ખ્યાલમાં એ ક્ષણે પાછો છઠ્ઠો આવે ને. હા 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 પણ એ છઠ્ઠે એવું અર્થ ન કહે કે આમાં નામાં હું હાથમાં રહું, રહી શકે નહીં, સદમસની દિશા નથી. એટલે એને છઠ્ઠે ગુણ સ્થાને પંચ મહાવરત શ્રવણ આદિ વિકલ્પ આવે. એ અપવાદનો આગ્રહ નહીં, ઉત્સર્ગનો આગ્રહ નહીં કે આમાં જ મારે ઉપયોગમાં જ રહેવું છે અને બહાર આવવું નથી. તેમ અપવાદ લીધો છે એનો આગ્રહ નહીં કે અપવાદમાં જ મારે રહેવું છે એવું છે નહીં. અંત થઈ શકતો નથી એટલે અપવાદ લાવ્યો, પણ એમ જોજો એ તો અમને થવાનું છે. હા, આવો માર્ગ છે મુનિનો માર્ગ. એટલે બાપા જેને છઠ્ઠે ને હાથને ક્ષણે ને ક્ષણે એક અંતર્મુખમાં હજારો વાર છઠ્ઠું હાથમાં આવે, અને જેની નિંદણા પોણી સેકન્ડ ની અંદર હોય. વિચાર તો કરો કે ભાવલિંગ શું છે અને એનું દ્રવ્યલિંગ કેવું હોય. જે ભાવલિંગ છે એનું દ્રવ્યલિંગ નગ્ન જ હોય, અને અપવાદ આવે તો એ પંચ મહાવ્રત ભક્તિ આદિ નો રાગ એ આવે. વસ્ત્ર લેવાનો એને માંથી કરેલો આ ચોકા લેવાનો એ હોય નહી. હા, ભૂખ્યું રમ ભૂખ્યો ચીધી હતો ભરેલો ભગવાન છે અંદર, આનંદ નું ભોજન કરે ને. વૃષભદેવ ભગવાન છ મહિના સુધી અપવાસ હતા, ઉપવાસ હતા. વિકલ ઉડતો હતો પછી નો મળતો હતો, અંદર આનંદ મારે હતા. વિકલ્પ આવતો નો આનંદ મારે, આનંદ મારે હું એનું સ્વરૂપ છે. ભૂખ્યો ન ભૂખ્યો એ તો જળની દિશા છે. જ્યાં અતિન્દ્રિય આનંદમાં કેલોલ કરતો હોય છે, અતિન્દ્રિય આનંદની લહેર જેને છઠ્ઠે ગુણસાને જેના આનંદના અતિન્દ્રિય આનંદના ઉભરા 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 સમજે વિશેષતા હે ઉફાન ઉફાન આવે. એવો માર્ગ છે માર્ગ બાપા. અને તેમાં બીજી રીતે માની શકાય જીત થઈ જશે. જીતના વિના તારું આત્મા જાગૃત કે નહીં થશે. પછી હર્ટ કરીને કે બસ શુભ છે ને શુદ્ધિ થશે ને શુભ કરતા કરતા થશે ને એમાં તમે જીત ગયા એવું. પાછા એ કે છે એ અશુભ શુભથી નથી થતો, એ કોને અભવી ની વાત છે. બંધ અધિકારમાં મૂક્યો છે ને અભવી, એ તો અભવી નો તો દ્રષ્ટાંત દીધો છે કે અભવી આટલું કરે છે છતાં એ મિથ્યાદ્રષ્ટિ છે. માટે વ્યવહાર ગમે એટલો કરે છતાં મિથ્યાદ્રષ્ટિ એમ સિદ્ધ ગમે ઠીક કે નહીં. અભવીના શુભ વ્યવહારનો નિષેધ કર્યો. આવ્યું છું જઈને દર્શન આવ્યું છે. પ્રવર્તન સારમાં તો એમ કહ્યું 78 ગાથામાં શુભ ને અશુભ બે માં વિશેષ છે એમ ભેદ પાડે એ મિથ્યા દ્રષ્ટિ ઘોર હિંડનથી સંસાર બરકર છે. વ્યવહાર એમ કહેવાય અશુભ થી શુભ ઠીક છે, પણ એ સંસાર છે બંધન છે તો અશુભ થી છૂટો શુભ નથી એટલી જરી ઠીક કહેવાય ને. પણ નિશ્ચયમાંથી શુભ ઠીક છે ને શુભ અઠીક છે એમ માને તો ઘોર હિણંતી સંસારમાં પાર. 78 પ્રવચન સાર ગાથા. હવે એ લોકો કે નહીં સંકેતિના શુભ ભાવને તો લાભનું કારણ છે સાધન છે એ અભિવીને માટે એ કહી શકે એમ કે છે. અરે આવું આવું કરે તો તને અંદર લાભ
શાંતિ નો લાભ દેખાતો નથી ને આ બહુ આગ્રહ કરે છે. શાંતિ અંદર દેખાવી જોઈએ ને, એવું તો શાંત અધિકારી અકસાય સ્વરૂપ છે. અકસાય સ્વરૂપ છે એની જો પ્રતિ તને અનુભવ હોય તો શાંતિ 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 અલૌકિક શાંતિ. તે પણ સરાસિદના દેવને જે શાંતિ, એના કરતા પાંચમા ગુણસાની શાંતિ સત્તાની બહુ જ શાંતિ હોય છે. શાંતિ છે નહીં અને મૂળ અકસાય સ્વરૂપ જે છે પ્રભુનું, એની શાંતિનો તો ભાગ આવ્યો નથી. અને માનને કે રાગ ક્યાં થાય એ અનુવર્ષ. રાગ તો અશાંતિ છે, અશાંતિથી શાંતિ થાય. આવે ખરો રાગ મુનિને, પણ અપવાદ આવે, પણ એ અપવાદ રાગ એ અશાંતિ છે. શું કરવા આવે એવું ભાઈ સાધક છે એટલો ઉત્સર્ગમાં રહી શકતો, આત્મામાં ઠરી શકતો નથી. એનો કાળ થોડો છે, એમાં ઠરીને શ્રેણી માંડી દે તો થઈ ગયું, પણ શ્રેણી માંડે નહીં એટલે સ્થિરતાની ધારા ન વહે તો એને વિકલ્પ આવ્યા વિના રહે નહીં. હા છે ને, જેનાથી પોતાના પરિણામને આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે, પણ એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની ખબર નથી. હા હા, મારે તો શુદ્ધ ઉપયોગમાં જ રહેવું છે એમ હટકે વસ્તુના સ્વરૂપની ખબર નથી. શુદ્ધ ઉપયોગ લાંબો કાઢી શકશે નહીં. અને શુભ ઉપયોગ આવ્યા વિના શુભ ઉપયોગને વ્યવહારે નિમિત્ત પણ નહીં કહેવાય. શુદ્ધ ઉપયોગ છે એ જ વસ્તુ છે, પણ એનો આગ્રહ એટલો ન હોય. શુદ્ધ ઉપયોગમાં જ બસ હઠ કરીને પણ ન્યા જ રહેવું છે, નહીં રહી શકે. શુભરાગ આવશે છે છતાં એનો હઠ નહીં કે શુભ આવ્યો માટે હવે આમાં મારે રહેવું છે. આવું મારે છે કોની આર્યામાં વાત. અપવાદની હઠ કરે તેને વસ્તુને અથવા સ્વરૂપની ખબર નથી. વિદ્યાર્થી બાર, નિરંદૃષ્ટિ પ્રગટી તેને ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. શું કહ્યું? આત્મા વસ્તુ છે એવું સમ્યક દર્શન, દ્રવદ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ થઈ, પર્યાય દ્રષ્ટિ નાશ થઈ. દ્રવ તો ધ્રુવ છે ટીકાઓ, એ તો પર્યાયથી આગળ પાતાળમાં પણ ધ્રુવ કર્યું છે. આખા આત્મા ઉપર પર્યાય છે. અહીં અસંખ્ય પ્રદેશ છે, અહીં ત્યાં પર્યાય તો છે પ્રદેશ ઉપર, પણ એ પર્યાયની અંદરમાં પાતાળમાં, અંદરમાં પાતાળ છે ત્યાં ધ્રુવ છે. આવી વાત છે, એ તળિયું છે, પર્યાયનું તળિયું ધ્રુવ છે. પર્યાય ઉપર ચપકે છે. આવી ભાષા ક્યાંય નમે છે? આત્મામાં બે પ્રકાર, એક ધ્રુવપણું અને એક પર્યાય પલટવાપણ. એ પર્યાયનું તળિયું તો ધ્રુવ છે, એ તળ છે એનું. તળિયે પહોંચ્યા વિના દ્રવની દ્રષ્ટિ થઈ શકશે નહીં. એ દ્રવ દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર દ્રષ્ટિ છે, જોયું. એટલે શું ધ્રુવ ઉપર જ દ્રષ્ટિ છે. જગતના ભાગ કે આવી બાર ભાષા આવી. એકદમ ટૂંકી અને સ્વાદી ભાષા ગુજરાતી. દ્રવ દ્રષ્ટિ પ્રગટિ ભાષા જુઓ. દ્રવ એટલે વસ્તુ, પૂરણ આનંદ, પૂરણ જ્ઞાન, ધ્રુવ. જે દ્રષ્ટિ પ્રગટિ તેને હવે ચૈતન્યના તળ ઉપર દ્રષ્ટિ છે. ચૈતન્યના ધ્રુવ ઉપર, તળ એટલે ધ્રુવ. પર્યાયનું તળિયું ધ્રુવ. પર્યાય તો ઉપર ઉપર છે, એ તળિયામાં જતી નથી. ધ્રુવ રૂપ તળિયામાં પર્યાય પ્રવેશ કરતી નથી. પાણીનું દોય મન ઉપર તેલના ત્રિપાવા બે ચાર પાંચ, એ અંદર તળમાં પાણીના દોમાં એ તેલ નહીં જાય, એ ઉપર રહેશે. એમ દ્રવ દ્રષ્ટિ થતા ચૈતન્યના તળ ઉપર દ્રષ્ટિ છે. ચૈતન્ય નું તળ એ ધ્રુવ. દ્રષ્ટિ પર્યાય છે, પણ પર્યાય નું તળિયું જે દ્રષ્ટિ છે, પર્યાયની વિષય એ તળ છે, ધ્રુવ છે, એ તળિયું છે અંદર. તેમાં પરંતુ એક મેઘ થઈ ગઈ છે. તળ ઉપર દ્રષ્ટિ છે, તેથી ધ્રુવમાં પર્યાય અભેદ થઈ ગઈ છે. અભેદ એટલે એક મેઘ તો નથી, પણ એની હારે એક મેઘ આમ રાગની હારે જે ભિન્ન પડતી, એ ભિન્ન પડતી નથી, એક મેઘ થઈ ગઈ છે. વિશેષ કહેશે.